एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी और संपादित रचनावली पठन शैलेश 167 रॉबिन्सन क्रूजो लेखक डेनियल डेफो। બાળપણનું જગત એ સાહસોનું રોમાંચક જગત છે અને આપણામાંનું બાળક એ ક્યારે મરી જાય છે, તેથી જ તો જોનાથન સ્વિફ્ટની ગલેવર્સની યાત્રાઓ, સ્ટીવન્સનનો ખજાનાનો ટાપુ, જ્યુલ વર્નની સમુદ્રમાં 1,00,000 કિલોમીટર નીચેની ડૂબકીઓ કેમેય ભૂલાઈ નથી, અને એ બધામાં શિરમોર છે રોબિન્સન ક્રુઝો। ડેનિયલ ડેફોની રોબિન્સન ક્રુઝો અંગ્રેજી નવલકથાનું પણ પહેલું સાહસ છે। આ જ નવલકથાએ અંગ્રેજી નવલકથાનો પાયો નાખ્યો। એમાં હુબહુ બનતી ઘટનાઓ અને રોજિંદા જીવનની હકીકતોને આદર્શ તરંગ કે કપોળ કલ્પનાના વાઘા પહેરાવ્યા વિના વાસ્તવિક બનાવવામાં આવી છે। ખરેખર બધું બન્યું જ હોય એવી ખાતરી એમાંથી બંધાય છે। અને આમે આ નવલકથા ડેનિયલ ડેફોએ 1711માં એલેક્ઝાન્ડર સલ્ફર્ક નામના કોઈ શખ્સે ઇંગ્લેન્ડમાં સનસનાટી ફેલાવેલી એને આધારે જ રચાયેલી છે। સમુદ્રમાં ભાગી ગયેલા એલેક્ઝાન્ડરને વહાણના કપ્તાન જોડે ઝઘડો થાય છે અને કપ્તાન એને ચીલી નજીકના ટાપુ પર ઉતારી મૂકે છે। 5 વર્ષ બાદ બીજા કોઈ વહાણનો કપ્તાન એલેક્ઝાન્ડરને એ ટાપુ પરથી છોડાવે છે। એલેક્ઝાન્ડરની બનેલી આ સત્ય ઘટનાનો અંગ્રેજી પ્રજાના મનમાં મોટો રોમાંચ હતો। એના પાછા ફર્યા અંગેના ઘણા અહેવાલો પ્રગટ થયેલા। ડેનિયલ ડેફોએ એલેક્ઝાન્ડરના સાહસને નવલકથામાં મઢી લીધું અને એવી તો સચોટ રીતે રજૂ કર્યું કે આજે પણ રોબિન્સન ક્રુઝો રસપૂર્વક વંચાય છે। રોબિન્સન ક્રુઝોના 2 જ મુખ્ય પાત્ર છે, એક પોતે અને બીજો ક્રુઝોનો મિત્ર બનેલો નરભક્ષી જાતિનો ફ્રાઈડે। ક્રુઝોના પિતા ક્રુઝોને વકીલ બનાવવા માંગતા હતા, પણ ક્રુઝો લંડન જતા વહાણમાં 19 વર્ષની વયે ચડી બેસે છે। વહાણ તોફાનમાં સપડાય છે। ક્રુઝોને ઘડીક થાય છે કે આ તોફાનોમાંથી ઉગરી જઈશ તો હું અક્ષરશઃ માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશ અને ક્યારેય સમુદ્રમાં નહીં જાઉં। પણ તોફાન શમી જતા ક્રુઝોનું મન બદલાઈ જાય છે, એ સાહસ કરવા નીકળી પડે છે। આગળ જતા કોઈ આફ્રિકન વહાણમાં ચડી જતા ક્રુઝોને ગુલામ તરીકે વેચી દેવામાં આવે છે, પણ ગમે તેમ કરીને ત્યાંથી નાસી છૂટી એ બ્રાઝિલ પહોંચી શેરડીઓના ખેતરો ઊભા કરે છે। ખેતરોમાં કામ કરવાને ગુલામો લેવા એ આફ્રિકા જવા નીકળી પડે છે। રસ્તામાં વહાણ ખડક સાથે અથડાતા ક્રુઝો કોઈ આફ્રિકા નજીકના અજાણ્યા ટાપુ પર જઈ ચડે છે। અજાણ્યા નિર્જન ટાપુ પર ક્રુઝો પાસે કાંઈ નથી। સદભાગ્યે ભાંગેલા વહાણમાંથી થોડી ઘણી વસ્તુઓ અને થોડું ઘણું અનાજ એને મળી આવે છે। કમોસમી અનાજ વાવતા અનાજ નકામું જાય છે। વાસણો બનાવવામાં એ શરૂમાં નિષ્ફળ જાય છે। ટાપુ છોડીને જવા માટે એક મોટા ઝાડના લાકડામાંથી નાવ તો તૈયાર કરે છે, પણ પછી એને ખબર પડે છે કે નાવ તો તૈયાર કરી પણ આવી ભારે નાવને સમુદ્ર સુધી પહોંચાડવી કઈ રીતે। અનેક નિષ્ફળ પ્રયત્નો અને ભારોભાર હતાશા પછી ક્રુઝોને માંડ માંડ બધું ફાવવા માંડે છે। એ અનાજ ઉગાડે છે, જંગલી બકરીઓને દૂધ માટે કેળવે છે, પોપટને પાળે છે। 12 વર્ષ પછી એક દિવસ ટાપુ પર એની નજર ઓચિંતી માનવ પગલા તરફ જાય છે, અને 22 વર્ષ પછી જ્યાં એણે માનવ પગલા જોયા ત્યાં માણસના હાડકાં અને એના માંસને જુએ છે। અહીં નરભક્ષી માનવજાત પોતાના દુશ્મનોને પકડી લાવી એને રાંધીને ખાઈ જતી હતી। ક્રુઝોએ આ બધું જોયું ત્યારે એને કમકમા આવ્યા, પણ બહાદુરીથી ઝંપલાવી એમાંના ઘણાને ખતમ કરી ક્રુઝો એમાંથી એકને જીવતો પકડે છે। આ નરભક્ષી માણસ ફ્રાઈડે પછીથી એનો સેવક અને સાથી બની ગયો। પછી તો નરભક્ષી જાતિ અને ક્રુઝો વચ્ચે સંઘર્ષ ચાલુ રહે છે। એકવાર તો ક્રુઝો પકડી લવાયેલા એક ગોરા અંગ્રેજને પણ છોડાવે છે। 32 વર્ષ પછી ક્રુઝો ઇંગ્લેન્ડ પાછો ફરે છે। એના માતા પિતા ગુજરી ગયા હોય છે, એ પરણે છે અને બાળકો થાય છે, પણ પછી પત્નીના મૃત્યુ બાદ ક્રુઝો પોતાના ટાપુને જોવા ફરી નીકળી પડે છે। રોબિન્સન ક્રુઝો નવલકથામાંથી એક રીતે જોઈએ તો હોમરના ઓડિસી મહાકાવ્યની જેમ નાયકના પરાક્રમો ચાલે છે, ક્યારેક બેચેન, ક્યારેક ભયભીત, છતાં એકલતાના લાંબા ગાળાની સામે એકલે હાથે ઝઝૂમી ક્રુઝો સાબિત કરે છે કે માણસ ગમે તેટલો નિર્બળ હોય પણ એનામાં અપાર સાહસ, શક્તિ અને સ્ફૂર્તિ પડેલા છે. એને એ વાપરતા આવડવા જોઈએ. માતા પિતાની આજ્ઞાને ઉલ્લંઘીને આવેલો હોવાથી ક્રુઝોને અપરાધ ભાવ તો હશે જ, પણ સાથે સાથે નર્યા એકાકીપણાનો ઓથાર પણ એને પીડતો હશે. પણ સતત પોતાને પ્રવૃત્તિઓમાં જોતરી રાખે છે, કામોમાં પરોવાયેલો રાખી ક્રુઝોએ સંતુલન મેળવ્યું છે એ ધ્યાન ખેંચે એવી બાબત છે. ગમે તેવા નિર્જન કે વેરાનમાં પણ જીવનને ઘાટ આપવાની માણસની અદમ્ય શક્તિ સુદ્ધા વ્યક્ત થઈ છે. આજના આધુનિક યુગમાં માણસ માણસ વચ્ચેનો સંપર્ક યાંત્રિક સાધનોથી આટલો બધો વધી ગયો હોવા છતાં માણસ માણસ વચ્ચેનો સંબંધ સદંતર તૂટી ગયો છે. દરેક માણસ જાણે કોઈ અલાયદા એકાકી ટાપુ પર ફેંકાઈ ગયો હોય એવો અનુભવ આ પહેલાં આટલો ઉત્કટ નહોતો બન્યો. આવી પરિસ્થિતિમાં દરેક માણસ કોઈને કોઈ રીતે પોતાનામાં રહેલી શક્તિ અને સ્ફૂર્તિ મારફતે પોતાના ટાપુ પર એકલો હોવા છતાં કઈ રીતે પોતાનું અને જીવનનું સંતુલન સાચવે એનો છુપો સંદેશ આ નવલકથામાં પડેલો છે.